એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ક્યારેક ભાષા કેવી મજેદાર હોય છે, નહીં? આપણે બોલીએ કંઈક ને એનો સીધો મતલબ કંઈક જુદો જ નીકળે.
હા, બિલકુલ. જેમ કે આપણે કહીએ, આખો વર્ગ વાતો કરતો તો, હવે વર્ગની દિવાળો તો વાતો ન કરે.
બરાબર, પણ સાંભળનાર સમજી જાય કે વિદ્યાર્થીઓની વાત છે.
હા,
આજે આપણે ભાષાની આવી જ એક અદ્ભુત તાકાત એટલે કે લક્ષણા વિશે જરા ઊંડાણથી વાત કરવાના છીએ. આપણી પાસે જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા જેવા વિદ્વાનોના અભ્યાસના કેટલાક મુદ્દા છે, જેના આધારે આપણે લક્ષણા અને તેના પ્રકારોને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ. લક્ષણા એટલે શબ્દની એવી શક્તિ જે આપણને એના મુખ્ય મતલબ કે ડિક્શનરીવાળા અર્થથી આગળ લઈ જાય,
એટલે પેલો ગર્ભિત અર્થ, ઇશારાવાળો અર્થ સમજવામાં મદદ કરે.
હા, એ જ. સાહિત્ય સમજવા માટે તો આ બહુ જ જરૂરી છે, પણ આપણે રોજબરોજની વાતચીતમાં પણ કેટલાય છુપાયેલા અર્થો આ લક્ષણાને કારણે જ તો સમજી શકીએ છીએ.
તો ચાલો શરૂ કરીએ મૂળ વાતથી. આ લક્ષણા એટલે બરાબર શું, અને ક્યારે ભાષામાં એની જરૂર પડે? એવું તે શું થાય કે આપણે સીધો અર્થ પડતો મૂકીને બીજો અર્થ લેવો પડે?
સારો સવાલ છે. જુઓ, એવું ત્યારે થાય જ્યારે વાક્યમાં કોઈ શબ્દનો મુખ્ય અર્થ, આપણે જેને વાચ્યાર્થ કહીએ,
હા વાચ્યાર્થ,
બંધબેસતો ન લાગે. એમ લાગે કે આનો તો કોઈ મતલબ જ નથી નીકળતો,
કંઈક ખૂટતું હોય એવું લાગે.
હા, અથવા તો સાવ વિચિત્ર લાગે. ભાષાશાસ્ત્રમાં આને કહેવાય મુખ્યાર્થનો બાદ થવો.
ઓ, મુખ્યાર્થનો બાદ.
હા, જ્યારે આવો મુખ્યાર્થનો બાદ થાય ત્યારે આપણું મગજ શું કરે, એ શબ્દનો બીજો કોઈ અર્થ શોધે.
પણ એ અર્થ કેવો, ગમે તે?
ના ના, એ જ મહત્વનું છે. એ બીજો અર્થ મુખ્ય અર્થ સાથે કોઈક રીતે જોડાયેલો હોવો જોઈએ, કોઈ સંબંધ હોવો જોઈએ.
એટલે એ બીજો અર્થ એટલે લક્ષ્યાર્થ.
બરાબર. એ લક્ષ્યાર્થ અને આ લક્ષ્યાર્થ સુધી પહોંચાડનારી જે શબ્દની શક્તિ છે ને,
હા,
એ જ લક્ષણા.
એટલે મુખ્ય અર્થ ન ચાલે ત્યારે કોઈ સંબંધિત બીજો અર્થ પકડવો, એ કરાવે લક્ષણા.
એકદમ સાચું. અને પેલો સંબંધ બહુ જ જરૂરી છે. મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈક લોજિકલ કનેક્શન હોવું જ જોઈએ. એ લક્ષણાની મુખ્ય શરત છે, એમ કહો ને.
સમજાયું. ઠીક છે, હવે આપણે જે સ્ત્રોતોની વાત કરી એમાં કહ્યું છે કે લક્ષણાના મુખ્ય બે પ્રકાર છે, શુદ્ધા અને ગૌણી.
હા,
આ બંને વચ્ચે શું ફરક છે? આ ભેદ શેના આધારે પાડ્યો છે?
આ ભેદ પડે છે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેના સંબંધના પ્રકાર પરથી.
એટલે કે પેલો જે સંબંધ જરૂરી છે એમ કહ્યું, એ કેવા પ્રકારનો છે એના પરથી.
બરાબર. એ સંબંધના સ્વરૂપ પરથી નક્કી થાય કે લક્ષણા શુદ્ધા છે કે ગૌણી. પહેલા વાત કરીએ ગૌણી લક્ષણાની. આમાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય એટલે કે સમાનતાનો સંબંધ હોય છે.
સમાનતા એટલે ગુણોની સમાનતા.
હા, મોટે ભાગે ગુણોની. આપણે એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં જોઈએ એટલે એના માટે પેલી વસ્તુનો શબ્દ વાપરી દઈએ. ગૌણી એટલે ગુણ પર આધારિત.
દાખલો આપશો?
ચોક્કસ. જેમ કે આપણે કહીએ, નર્મદ તો સિંહ હતો.
હા, એ તો કવિ નર્મદ માટે કહેવાય છે.
જે શારીરિક સમાનતા તો છે નહીં.
ના, બિલકુલ નહીં.
પણ શૂરવીરતા, બહાદુરી, નિર્ભયતા જેવા ગુણોની સમાનતા છે. આ સાદૃશ્ય સંબંધને કારણે અહીં ગૌણી લક્ષણા કહેવાય.
અચ્છા, એટલે આપણે જે અલંકારો વાપરીએ છીએ, રૂપક, ઉપમા, એમાં ક્યાંક ને ક્યાંક આ ગૌણી લક્ષણાનો હાથ હોય એવું લાગે છે.
તમે બરાબર પકડ્યું. ગૌણી લક્ષણા અલંકારોનો, ખાસ કરીને રૂપક અલંકારનો તો પાયો જ છે. આપણે રોજબરોજ પણ કેટલું બોલીએ છીએ, સિંહ જેવો બહાદુર, કોયલ જેવો મીઠો અવાજ, આ બધામાં ગૌણી લક્ષણા જ કામ કરે છે.
ખરું છે. તો હવે શુદ્ધા લક્ષણા, એ ગૌણીથી કઈ રીતે જુદી?
શુદ્ધા લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો સંબંધ સાદૃશ્ય એટલે કે સમાનતા સિવાયનો કોઈ બીજો હોય.
સમાનતા સિવાયનો એટલે કેવા સંબંધ?
જેમ કે નજીકતાનો સંબંધ હોય, સામીપ્ય, કારણ અને કાર્યનો સંબંધ હોય, આધાર અને આધેયનો સંબંધ હોય, અંગ અને અંગીનો સંબંધ હોય, આવા ઘણા પ્રકારના સંબંધ હોઈ શકે.
ઓકે.
પેલું બહુ જાણીતું ઉદાહરણ છે ગંગામાં વાસ.
હા, એ તો સાંભળ્યું છે.
અહીં ગંગામાંનો મુખ્ય અર્થ શું? ગંગા નદીના વહેતા પાણીમાં.
હા, પણ એમાં તો કાયમ રહેવાય નહીં.
બરાબર. એટલે મુખ્યાર્થ બંધબેસતો નથી, બાદ થાય છે. એટલે આપણે લક્ષ્યાર્થ લઈએ છીએ, ગંગાના કિનારે.
અચ્છા, કિનારે.
હવે જુઓ, પ્રવાહ અને કિનારો વચ્ચે ગુણની સમાનતા છે?
ના, એવું તો નથી.
પણ નજીકતાનો, સામીપ્યનો સંબંધ છે. કિનારો પ્રવાહની નજીક છે.
હા, એ ખરું.
એટલે આ સાદૃશ્ય સિવાયનો સંબંધ થયો, માટે આ શુદ્ધા લક્ષણા છે.
સમજાયું. તો મૂળ ભેદ સંબંધના પ્રકાર પર.
ગૌણી એટલે ગુણની સમાનતા, શુદ્ધા એટલે સમાનતા સિવાયના બીજા સંબંધો.
બરાબર.
આટલું તો સ્પષ્ટ થયું. પણ હવે વાત એમ છે કે આ બે મુખ્ય પ્રકારોની અંદર પણ પેટાભેદો પડે છે, ખરું ને? સ્ત્રોતમાં તો લગભગ 6 પ્રકારો ગણાવ્યા છે.
હા, પડે છે. આ પેટાભેદો લક્ષણા વાક્યમાં કઈ રીતે કામ કરે છે ને, એની બારીકી સમજવામાં મદદ કરે છે. એવું નથી કે આપણે આ બધા નામ ગોખી જ નાખવા પડે.
ના ના, પણ સમજવા માટે સારા.
હા, ભાષાની ખૂબી પકડાય નથી.
મુખ્યત્વે બે બાબતોના આધારે આ પેટાભેદો પડે છે.
કઈ બે બાબતો?
એક તો એ કે લક્ષાર્થ લેતી વખતે પેલો મુખ્ય અર્થ સાવ જતો રહે છે કે થોડોક ટકી રહે છે.
ઓકે. અને બીજું?
અને બીજું એ કે જ્યારે સરખામણી જેવું હોય ત્યારે બંને વસ્તુઓ, એટલે કે જેની સરખામણી થાય છે અને જેની સાથે થાય છે, એ બંને વાક્યમાં હાજર છે કે પછી એક ગાયબ થઈ જાય છે.
ઓહો, રસપ્રદ. ચાલો પહેલા મુદ્દા પર વાત કરીએ. મુખ્ય અર્થ રહે છે કે જાય છે, એના આધારે કયા પ્રકારો છે?
એના આધારે શુદ્ધા લક્ષણાના બે મુખ્ય પેટાભેદ પડે છે. એક છે ઉપાદાન લક્ષણા અને બીજી છે લક્ષણ લક્ષણા.
ઉપાદાન લક્ષણા, આ નામ જ કંઈક લેવા જેવો અર્થ આપે છે.
હા, ઉપાદાન એટલે લેવું, સ્વીકારવું. આ લક્ષણામાં શબ્દ પોતાના મુખ્યાર્થને સાચવી રાખીને એને છોડ્યા વગર લક્ષણાર્થને સ્વીકારે છે. મુખ્ય અર્થ સાવ જતો નથી રહેતો.
એટલે મુખ્ય અર્થ પણ સાથે રહે.
હા, સંસ્કૃતમાં એના માટે કહ્યું છે સ્વસિદ્ધયે પરાક્ષેપઃ, મતલબ કે પોતાની સિદ્ધિ માટે બીજાને, લક્ષ્યાર્થને ખેંચી લાવો, સાથે લેવો.
ઉદાહરણ?
પેલું સંસ્કૃતનું ઉદાહરણ છે કુંતઃ પ્રવિશંતિ.
હા,
એનો અર્થ થાય ભાલા પ્રવેશે છે.
પણ ભાલા તો નિર્જીવ છે, એ જાતે કઈ રીતે પ્રવેશે?
બરાબર. મુખ્યાર્થનો બાદ થયો એટલે લક્ષ્યાર્થ લેવો પડે. ભાલા ધારણ કરનારા સૈનિકો પ્રવેશે છે.
હા, હવે બરાબર.
પણ હવે જુઓ, ભાલાધારીઓમાં ભાલા તો આવી જ ગયા ને. મુખ્ય અર્થ ભાલાનો ત્યાગ નથી થયો, એ તો સાથે જ છે. એટલે આ ઉપાદાન લક્ષણા.
ઓકે.
આને અજહત સ્વાર્થા પણ કહે છે, જે પોતાનો અર્થ, સ્વાર્થ, છોડતી જહત નથી.
હા, અજહત સ્વાર્થા. પણ આવું કહેવાનો મતલબ શું? સીધું ભાલાધારીઓ પ્રવેશે છે એમ કેમ નહીં?
એનો પણ હેતુ હોય છે. કદાચ કહેનારને સૈનિકોની બહુ મોટી સંખ્યા બતાવી હોય, જાણે માણસો નહીં, ભાલા જ ભાલા દેખાતા હોય.
હા, એવું બની શકે.
અથવા તો ભાલાની ધાર જેવી એમની તીક્ષ્ણતા કે ભયાનકતા પર ભાર મૂકવો હોય. બીજું એક ઉદાહરણ છે કાકે ભ્યો દધી રક્ષતામ, એટલે કે કાગડાઓથી દહીં બચાવો. હવે અહીં શું, માત્ર કાગડાથી જ દહીં બચાવવાનું છે?
ના, બિલાડી, કૂતરા, જે પણ બગાડે બધાથી.
બરાબર. તો અહીં કાગડા શબ્દ એ બધા દહીં બગાડનારા પ્રાણીઓનો પણ અર્થ આપે છે. પણ કાગડા મુખ્યાર્થ તો રહે જ છે, એટલે આ પણ ઉપાદાન લક્ષણા.
સમજાયું. તો ઉપાદાનમાં મુખ્ય અર્થ ટકી રહે. હવે એનાથી બરાબર ઉલટું લક્ષણ લક્ષણામાં શું થાય?
લક્ષણ લક્ષણામાં શબ્દ લક્ષ્યાર્થને સ્વીકારવા માટે પોતાના મુખ્યાર્થનો પૂરેપૂરો ત્યાગ કરી દેશે.
સાવ છોડી દે.
હા, સાવ. સંસ્કૃતમાં કહ્યું પરાર્થમ સ્વસમર્પણમ, બીજાના, લક્ષ્યાર્થના માટે પોતાનું, મુખ્યાર્થનું સમર્પણ કરી દેવું.
પેલું ગંગામાં વાસવાળું ઉદાહરણ અહીં આવશે.
એકદમ બરાબર. ગંગામાં એટલે ગંગાના પ્રવાહમાં આ મુખ્યાર્થ સાવ છોડી દેવો પડે છે, કારણ કે એ શક્ય નથી.
હા.
અને નવો અર્થ લઈએ છે ગંગાના કિનારે. હવે કિનારો એ પ્રવાહ નથી, મુખ્ય અર્થ પૂરેપૂરો જતો રહ્યો, એટલે આ લક્ષણ લક્ષણા.
ઓકે. આને જહત સ્વાર્થા કહે છે.
હા, જહત સ્વાર્થા, જે પોતાનો અર્થ, સ્વાર્થ છોડી જહત દે છે.
જેમ કે ફાનસ સળગ્યું એમ કહીએ ત્યારે આખો ફાનસ નહીં પણ એની વાટ સળગી એમ સમજાય, તો એ લક્ષણ લક્ષણા થઈ.
બરાબર પકડ્યું. ફાનસ એ મુખ્યાર્થ ગયો અને ફાનસની વાટ એવો લક્ષ્યાર્થ આવ્યો. ફાનસ અને વાટ અલગ છે.
અને કલમની તાકાત?
એ પણ લક્ષણ લક્ષણા. કલમ ઓજાર મુખ્યાર્થનો ત્યાગ થઈને લેખન કાર્ય એવો લક્ષ્યાર્થ આવ્યો. કલમની તાકાત એટલે લેખનની તાકાત.
સરસ. આ બે ભેદ સ્પષ્ટ થયા. ઉપાદાનમાં મુખ્ય અર્થ રહે, લક્ષણ લક્ષણામાં જાય. હવે પેલો બીજો મુદ્દો, સરખામણીમાં બંને વસ્તુ હાજર છે કે એક ગાયબ, એના આધારે કયા પ્રકારો?
હા, એના આધારે બીજા બે મહત્વના પેટાભેદો પડે છે, સારોપા લક્ષણા અને સાધ્યવસાના લક્ષણા.
સારોપા અને સાધ્યવસાના.
અને આ બંને પ્રકાર પાછા શુદ્ધા અને ગૌણી એમ બંનેમાં જોવા મળે છે. એટલે કુલ ચાર શક્યતા બને.
ઓકે, જરા ધીમે ધીમે સમજીએ. પહેલા સારોપા લક્ષણા. આરોપ શબ્દ છે, એમાં કંઈક આરોપણ થતું હશે.
હા, બરાબર. સારોપામાં એક વસ્તુ જેને આપણે વિષય કહીએ પર બીજી વસ્તુ જેને વિષયી કહીએ નો આરોપ કરવામાં આવે છે.
એટલે એકને બીજા જેવી કહેવી.
હા, પણ એનાથી થોડું વધારે સીધો આરોપ જ કરી દેવાનો. અને મહત્વનું એ છે કે વાક્યમાં વિષય અને વિષયી બંનેનો જુદા જુદા શબ્દોથી ઉલ્લેખ હોય છે, બંને હાજર હોય.
ઓકે, બંને હાજર હોય. હવે આમાં શુદ્ધા અને ગૌણી કઈ રીતે?
એ પાછું પેલા સંબંધ પર આધાર રાખે છે. જો વિષય અને વિષયી વચ્ચેનો સંબંધ સાદૃશ્ય સિવાયનો હોય, જેમ કે કાર્ય કારણ, આધાર આધેય વગેરે, તો એ શુદ્ધા સારોપા કહેવાય.
શુદ્ધા સારોપા. દાખલો.
દાખલા તરીકે દવા એનું જીવન છે. અહીં દવા એ વિષય છે જેના પર જીવન જે વિષય છે એનો આરોપ કર્યો છે.
બરાબર.
દવા અને જીવન બંને શબ્દો હાજર છે.
હા.
અને એમની વચ્ચે સંબંધ શેનો છે?
સમાનતાનો.
ના, દવા અને જીવન સરખા નથી, પણ દવા જીવન ટકાવવાનું કારણ બને એટલે કાર્યકારણ.
બરાબર.
અહીં કાર્યકારણ સંબંધ છે જે સાદૃશ્ય નથી, માટે આ શુદ્ધા સારોપા લક્ષણા થઈ.
ઓકે. અને ગૌણી સારોપા?
એમાં વિષય અને વિષયી વચ્ચે સાદૃશ્યનો સંબંધ હોય. પેલું જૂણું જાણીતું ઉદાહરણ અશ્વિન ગધેડો છે.
હા હા.
અહીં અશ્વિન વિષય છે, ગધેડો વિષયી છે, બંને શબ્દો હાજર છે.
અને સંબંધ?
સંબંધ છે મૂર્ખતા કે જડતા જેવા ગુણનું સાદૃશ્ય.
હા, બરાબર. એટલે આ ગૌણી સારોપા.
બરાબર. આમાં સાદૃશ્ય સંબંધ છે.
એટલે આ ગૌણી સારોપા જ પેલો રૂપક અલંકાર થયો ને?
અશ્વિન ગધેડો છે એ તો સીધું રૂપક છે.
બિલકુલ. ગૌણી સારોપા લક્ષણા એ જ રૂપક અલંકારનો વ્યાકરણિક આધાર છે. જ્યારે આપણે ગુણની સમાનતાને કારણે એક વસ્તુ પર બીજી વસ્તુનો સીધો આરોપ કરીએ અને બંનેનો ઉલ્લેખ કરીએ, ત્યારે ગૌણી સારોપા લક્ષણાથી રૂપક અલંકાર બને. જેમ કે મુખ ચંદ્ર છે.
વાહ, સરસ જોડાણ છે. હવે છેલ્લો પ્રકાર બાકી રહ્યો સાધ્યવસાના લક્ષણા. એ સારોપાથી કઈ રીતે અલગ પડે છે?
સાધ્યવસાનામાં પેલો જે વિષય છે ને, જેનો આરોપ કરવામાં આવે છે, એ એટલો બળવાન બની જાય છે કે એ વિષયને જેના પર આરોપ થાય છે જાણે ગળી જાય છે, એનું નિગ્રહણ કરી લે છે.
ગળી જાય છે એટલે?
એટલે કે વાક્યમાં ફક્ત વિષયનો જ ઉલ્લેખ થાય છે, વિષયનો શબ્દ વપરાતો જ નથી. એ ગાયબ થઈ જાય છે, એનો લોપ થઈ જાય છે.
ઓહો, ખાલી વિષય જ રે.
હા, હવે આમાં પણ પાછા શુદ્ધા અને ગૌણી ભેદ છે.
કઈ રીતે?
જો સંબંધ સાદૃશ્ય સિવાયનો હોય અને વિષય ગળી જવાયો હોય તો એ શુદ્ધા સાધ્યવસાના.
દાખલો.
પેલું ઉદાહરણ હતું, દવા એનું જીવન છે, એ શુદ્ધા સારોપા હતી.
હા.
હવે એને બદલે એમ કહીએ, આ પડીકીમાં એનું જીવન છે.
અચ્છા.
અહીં જીવન વિષય છે, પણ દવા વિષય શબ્દ ગાયબ છે, જાણે જીવને દવાને ગળી લીધી. સંબંધ તો કાર્યકારણનો જ છે, એટલે આ શુદ્ધા સાધ્યવસાના.
બરાબર. દવા ગાયબ થઈ ગઈ, હવે ગૌણી સાધ્યવસાના.
એમાં સંબંધ સાદૃશ્યનો હોય અને વિષય ગળી જવાયો હોય. પેલું અશ્વિન ગધેડો છે, ગૌણી સારોપા હતું.
હા.
એને બદલે સમજો કે અશ્વિન દૂરથી આવતો દેખાય અને કોઈ કહે, આ ગધેડો આવે.
હા હા, સીધું જ.
અહીં ફક્ત ગધેડો વિષય કહ્યું, અશ્વિન વિષયનું નામ જ લીધું નથી, જાણે ગધેડાએ અશ્વિનને ગળી લીધો. સંબંધ તો પેલો મૂર્ખતાના ગુણનું સાદૃશ્ય જ છે, એટલે આ ગૌણી સાધ્યવસાના.
વાહ, અહીં તો સરખામણી એટલી તીવ્ર બની જાય કે જેની સરખામણી કરતા હોઈએ એનું નામ જ ઉડી જાય, આ ગધેડો આવે. આ તો પેલી અતિશયોક્તિ જેવું લાગે છે.
તમે એકદમ સાચા છો. ગૌણી સાધ્યવસાના એ અતિશયોક્તિ અલંકારનો જ એક પ્રકાર છે.
અલંકાર શાસ્ત્રમાં એને નિગ્રણમૂલક અતિશયોક્તિ કહે છે, જ્યાં ઉપમેય અહીં અશ્વિન ને ઉપમાન અહીં ગધેડો ગળી જાય છે.
કેટલું જોડાયેલું છે બધું, વ્યાકરણ અને અલંકાર શાસ્ત્ર.
હા, ભાષા એક અખંડ વ્યવસ્થા છે, એના જુદા જુદા પાસાઓ એકબીજા સાથે જોડાયેલા જ હોય છે.
તો આટલી બધી ચર્ચા પછી જો કોઈને ટૂંકમાં યાદ રાખવું હોય તો મુખ્ય ભેદ કયા ધ્યાનમાં રાખવા, એકવાર ફરીથી કહી દેશો?
ચોક્કસ, ચાલો મુખ્ય મુદ્દાઓ ફરી જોઈ લઈએ.
શુદ્ધા વર્સિસ ગૌણી, આનો આધાર છે સંબંધનો પ્રકાર. જો ગુણોની સમાનતા સાદૃશ્ય હોય તો ગૌણી, અને સમાનતા સિવાયનો બીજો કોઈ સંબંધ નજીકતા, કારણ કાર્ય વગેરે હોય તો શુદ્ધા.
બરાબર, ગૌણી એટલે સમાનતા, શુદ્ધા એટલે અન્ય સંબંધ.
બીજો ભેદ શુદ્ધામાં, ઉપાદાન વર્સિસ લક્ષણાલક્ષણા, આનો આધાર છે મુખ્ય અર્થ ટકે છે કે જાય છે. જો મુખ્ય અર્થ ટકી રહે, જેમ કે ભાલા ભાલાદારીઓમાં રહે, તો ઉપાદાન અજહત સ્વાર્થા. જો મુખ્ય અર્થ સાવ જતો રહે, જેમ કે ગંગા પ્રવાહ જતો રહી કિનારો આવે, તો લક્ષણાલક્ષણા જહત સ્વાર્થા.
ઓકે, ઉપાદાનમાં રહે, લક્ષણમાં જાય.
અને ત્રીજો ભેદ બંનેમાં, સારોપા વર્સિસ સાધ્યવસાના, આનો આધાર છે કે વિષય જેના પર આરોપ અને વિષયી જેનો આરોપ બંને વાક્યમાં હાજર છે, કે પછી વિષય ગાયબ થઈ ગયો છે અને ફક્ત વિષય જ છે. જો બંને હાજર, અશ્વિન ગધેડો છે, તો સારોપા. જો ફક્ત વિષયી હાજર અને વિષય ગાયબ, આ ગધેડો આવે, તો સાધ્યવસાના.
સરસ, આ રીતે ત્રણેય મુખ્ય ભેદ સ્પષ્ટ થઈ ગયા. હવે એવું લાગે છે કે લક્ષણા કઈ ખાલી નિશાળના વ્યાકરણનો અઘરો નિયમ નથી.
ના, બિલકુલ નહીં.
આ તો ભાષાને જીવલ્ત, ધારદાર અને વધુ અર્થસભર બનાવવાનું એક બહુ જ મહત્વનું સાધન છે.
એકદમ સાચી વાત. લક્ષણા વગર કવિતા શક્ય નથી, સારું સાહિત્ય શક્ય નથી, અને સાચું કહું તો અસરકારક વાતચીત પણ શક્ય નથી.
છે કે આપણે બધા આપણી રોજની વાતચીતમાં જાણતા અજાણતા આ બધી જાતની લક્ષણાઓ કેટલી બધી વાર વાપરતા હોઈશું, ખરું ને?
અરે પુષ્કળ વાર. આપણે કદાચ ગણતરી કરવા બેસીએ તો થાકી જઈએ.
કદાચ હવે પછી જ્યારે આપણે કંઈક બોલીએ કે સાંભળીએ, ત્યારે એક ક્ષણ વિચારવા જેવું ખરું કે અહીં શબ્દનો સીધો અર્થ લેવાયો છે કે કોઈ લક્ષાર્થ કામ કરી રહ્યો છે.
હા, એ બહુ રસપ્રદ પ્રયોગ બની શકે.
કદાચ આમ કરવાથી આપણી પોતાની ભાષાની સમજ અને આપણી અભિવ્યક્તિ બંને વધુ સજાગ અને વધુ સચોટ બની શકે, શું લાગે છે?
ચોક્કસપણે, ભાષા પ્રત્યેની આ સજાગતા જ આપણને સારા વાચક, સારા શ્રોતા અને સારા વક્તા બનવામાં મદદ કરી શકે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.